Sabres.
On demand. Follow Sabres Radio on Twitter and Facebook now.
ખુશીઓનો પારો આપણા દરેકનો વધશે, કારણ કે આજે એવા વ્યક્તિત્વ સાથે મુલાકાત કરવી છે કે જેને માટે શું કહેવું. ખરેખર એ એક યુથ આઇકોન તરીકે તો એમણે બહુ જ યુવાન લોકોને નવી દિશા આપી છે. પોતે કટાર લેખક છે, લેખક છે અને ઉત્તમોત્તમ વક્તા કહી શકાય. એમના માટે આખી યુનિવર્સિટી જો કોઈ હોય તો એ આજનું વિશ્વ છે. યુનિવર્સ ઇઝ હિઝ યુનિવર્સિટી. અને ખૂબ જ ભ્રમણ કરેલા, વિશ્વભરમાં અનેક લોકોને મળી ચૂકેલા એવા એક વ્યક્તિત્વ સાથે આપણે વાતચીત કરવાની છે. ગુજરાતી ભાષાનું ગૌરવ એમણે ઘણું જાળવ્યું છે અને આપણને એ વાતનો આનંદ છે. ચાલો આપણે એમને ઓળખીએ, એમની સાથે એમની પોતાની વાતો સાંભળીએ અને જેમના નામમાં જ જય જયકાર છે એવા શ્રી જય વસાવડા સાથે આજે મુલાકાત કરીએ. નમસ્તે જયભાઈ.
અમે
એકદમ કુશળજી, આપ કેમ છો? જી જી, બિલકુલ બિલકુલ, અમારું એ સૌભાગ્ય છે જયભાઈ કે આપ સમય કાઢીને અમારી સાથે અહીંયા ઉપસ્થિત થયા છો. સબરસ રેડિયોની શ્રોતાઓ સાથેની આપની વાતચીત અમને ઘણો આનંદ આપશે. જી
હેલો.
હા જી, સંભળાય છે?
જી
જી જયભાઈ, કારણ કે સમયની આપણે થોડો ફરક આવી જાય છે યુકે અને ભારત દરમિયાન, તો સૌથી પહેલા તો જયભાઈ કટાર લેખક તરીકે, એક ઉત્તમ વક્તા તરીકે, એક પત્રકાર તરીકે અને અચ્છામાં અચ્છા લેખક તરીકે આપ ખૂબ જ ગણના પાત્ર બન્યા છો વિશ્વભરમાં પણ, અને આપના વિશે ઘણું બધું કહેવાયું છે, લખાયું પણ છે, પણ જય વસાવડાને જો પોતાનો પરિચય પૂછવામાં આવે તો ત્રણ શબ્દોમાં આપ આપનો પરિચય કઈ રીતે આપશો અમને?
સરસ વાત છે, પણ હું પ્રયત્ન કરું.
જી,
વેરી ગુડ ક્વેશ્ચન. હું કહું વિસ્મય વિચાર.
હા,
અને વિસ્મય વિચાર બે તો મને બહુ ઝડપથી યાદ આવી ગયા.
જી,
પણ ત્રીજી વાત હોય તો એ છે આનંદ.
આનંદ. જી, વિસ્મય વિચાર અને આનંદ.
આનંદ
એટલે આંખમાં કુતૂહલ હોવું જોઈએ, નહીં?
બિલકુલ. સેન્સ હું ઘણી વાર હસતા હસતા કહેતો હોઉં છું કે એક આંખમાં સેન્સ ઓફ વન્ડર રાખવું, એક આંખમાં સેન્સ ઓફ હ્યુમર રાખવું.
જી બિલકુલ.
પછી શ્વાસમાં સાહસ રાખવું, એડવેન્ચર રાખવું.
જી જી, તો એ આપને સમાપ્ત કરે છે કે આપનું વ્યક્તિત્વ આ પ્રકારનું, કારણ કે એ જ વાત મને લાગે છે કે આપના લેખનમાં, આપના જે વ્યાખ્યાનો હોય છે એમાં એ પ્રસ્તુત થતી રહે છે. જી, તો આ બધી જે ગુણો હતા, ખાસ કરીને વિસ્મય, દુનિયાને અલગ રીતે જોવાની એક દ્રષ્ટિ, એ ક્યાંથી આવી, કઈ રીતે? કારણ કે નાના બાળકો હોય ત્યારે તો આપણે બધું વિસ્મયથી જોતા હોઈએ, પણ એ વિસ્મય પછી અમુક ઉંમર થાય એટલે ઓછી થવા માંડે, એ વિસ્મય જતું રહે, તો આ ટકાવી રાખવા પાછળનું મૂળભૂત કારણ શું?
એ ટકાવી રાખવા પાછળનું મૂળભૂત કારણ એટલું જ કે હું જયારે નાનો હતો ને ત્યારે ઘરે ભણ્યો.
જી,
એટલે શાળાકીય જે શિક્ષણ કહેવાય,
વધતા
હસતા હું મારા પેનનું કોટ ટાકીને શિક્ષકો મારી કેળવણીમાં ખલેલ પહોંચાડે એવું ઇષ્ટ નહોતો.
જી જી,
એટલે શાળાકીય શિક્ષણ કહેવાય ને, એ શાળાકીય શિક્ષણના પ્રમાણમાં મને આમ બહુ જ આસાનીથી આ બધા કુતૂહલ અને વિસ્મયના માર્ગે જ ભણવાનું કર્યું.
જી જી,
એટલે એનો સૌથી મોટો ફાયદો થયો.
જી,
અને એને કારણે જે વાંચન થયું, એને કારણે જે યાત્રાઓ થઈ, પછી આપોઆપ એક પ્રકૃતિ બની ગઈ, એક સ્વભાવ બની ગયો ખોજ કરવાનો, દરેક જગ્યાએ જઈએ ત્યાં કુતૂહલથી જિજ્ઞાસાથી વસ્તુઓને જોવાનો. અને પ્રકૃતિ પાસે તો એટલી અપરંપાર મોટી લાયબ્રેરી છે કે તમારી જિજ્ઞાસા ઉતારો ના ઉતારો થઈ જાય તો પણ પૂરી ન થાય.
બિલકુલ બિલકુલ.
એટલે એને કારણે એનો ગુણ તો ગયો. અને હું તો ચોખ્ખું એવું કહું કે એમાં હરિકૃપા પણ ભલી કે એવી એવી યાત્રાઓ થઈ, એવા વ્યક્તિઓ મળતા ગયા, એવા સંજોગો અનુકૂળ થતા ગયા, એવી તક મળતી ગઈ કે જેને કારણે એમાં ઘટાડો થવાને બદલે વધારો થતો ગયો.
બિલકુલ બિલકુલ. અને આ જ કારણ હશે કે આપના જે લેખન જે છે અને આપની જે કટારો છે, આપ ભારતી પ્રસારિત થતા મુંબઈ ગુજરાત સમાચારમાં, માફ કરજો, સ્પેક્ટ્રોમીટર નામની જે કોલમ લખો છો, અત્યંત લોકપ્રિય, તો એમાં આ જ વાત કદાચ ઝલકાય છે અને એટલે જ કદાચ લોકોને પોતાની લાગે છે.
એ ખરું, કારણ કે એ કોલમ જયારે શરૂ થઈ ત્યારે તો હું તો વિદ્યાર્થી હતો.
જી જી,
એટલે અંદરના પાને છપાતી એવું નહોતું કે કોઈ મોટા પ્રચાર સાથે શરૂ થયેલી હોય.
જી જી જી.
પણ ગ્રેજ્યુઅલી લોક સાથ આતા ગયા ઓર કારમાં બનતા ગયા.
બિલકુલ.
એની જેમ ધીરે ધીરે લોકોને એમાં રસ પડતો ગયો. એમાં મૂળ તો મને જિંદગીમાં રસ એટલે વિષયોનું વૈવિધ્ય આવે, નવી નવી રીતે વાત મૂકવા જેને ખુશ થાય. અને કોઈ એક વાતનો હું એવું વિચાર પણ કરું કે ભાઈ આમાં બધું જે કહેવાય ગયું છે એવું તો નથી જ કહેવું, શું નથી કહેવાયું એ દિશામાં આપણે જઈએ.
બિલકુલ.
તો એમ રહેતા 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 ઘણી બધી અલગ અલગ ઉંમરના યુવાનો ખૂબ જોડાયા, ઘણી બધી નવી પેઢીના મિત્રો જે છે એમને રસ પડતો ગયો, એમની સાથે વૃદ્ધો પણ ઘણા બધા એવા વડીલો કહેવાય છે વાચકો જે પહેલેથી જ વાંચતા આપતા હતા, જેમની કેળવણીમાં બીજા બધા મોટા મોટા લેખકોના નામ હતા એ પણ ધીરે ધીરે વાંચતા થઈ ગયા. અને એક યાત્રા હજી પણ ચાલુ છે, હજી 23 વર્ષે પણ એ કોલમ તો ચાલુ જ છે.
બિલકુલ.
કોલમ અનાવૃત પણ ચાલુ છે.
જી.
અને નાનું મોટું બીજું લખાણ તો હું બધું ઓનલાઈન પણ લખતો હું કે બીજા મેગેઝીનોમાં કે એમાં લખતો હું.
જી.
પણ આ કોલમની યાત્રા છે ને એક પ્રકારનો આમ ટુ વે સંવાદ જેવું હવે થઈ ગયું છે. એક પ્રકારનું ડાયરેક્ટ કોમ્યુનિકેશન થયા કરે છે, એટલે મને પોતાને પણ એક મજા આવે.
પછી
એટલું જ એક્સાઇટમેન્ટ રહે, જેટલું શરૂઆતમાં છપાતું ત્યારે જે એક્સાઇટમેન્ટ હોય કે આવો લેખ આપણે લખવો છે, આવી રીતે મૂકવો છે, એની રજૂઆત આમ કરવી છે, ફોટા પણ ક્યારેક લેખની સાથે.
જી જી, બિલકુલ. અને આપે જે વાત કરી કે યુવાનો સાથે જોડાવાની, યુવાનોની વાતોને વાચા આપવાની આપની જે કળા છે ખરેખર અદભુત છે જયભાઈ, કે આપના જે પુસ્તકો છે એ એટલા બધા લોકપ્રિય બન્યા છે. અને અહીંયા યુકેની અંદર પણ હવે એ લેવલ માટેનો જે અભ્યાસક્રમ આવી રહ્યો છે એમાં આપનું સદાવાર પુસ્તક જય હોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો આટલી આટલી હદે જે આપના લખાણો લોકપ્રિય બન્યા છે એમાં ક્યાંક ને ક્યાંક આપના બાળપણના અનુભવો, આપના કારકિર્દીના અનુભવો કે પછી કંઈક બીજું કંઈ?
ના, આ વાત બહુ સરસ તમે કરી. કારણ કે હું એમ માનું છું કે જો માહિતી તો ગૂગલ પાસે બધી હવે આવી ગઈ.
બિલકુલ બિલકુલ.
પહેલાના જમાનામાં લાઇબ્રેરીમાં હતી, હવે ગૂગલમાં આવી. હતી તો ખરી જ, માહિતી હોય તો પુસ્તકોમાં ઠલવાયેલી જ હોય છે.
જી જી.
કેવળ એના સંચય કરીને જ લખાતું નથી અને તો લોકોના હૃદય સુધી પહોંચાતું પણ નથી.
બિલકુલ.
એમાં એક ફેક્ટર એક્સ હોય છે અને જે ફેક્ટર એક્સ હવે એમ પોતાના અનુભવોનું હોય છે, અનુભૂતિનું હોય છે. એટલે જે મારી સફર થતી ગઈ ધીરે ધીરે જીવનની, એમ જ દિશાઓ ખુલતી ગઈ. હવે દાખલા તરીકે જે જય હો પુસ્તકની વાત કરી, આ આનંદનો વિષય છે, ગુજરાતી ભાષા માટે ગૌરવનો પણ વિષય છે અને ખાસ તમારા વાંચકોનું સન્માન પણ એમાં છે કે એ પુસ્તક જે મેં પોતાના પબ્લિકેશનમાં ગુજરાતી પહેલું પુસ્તક કર્યું અને એ ખૂબ અહીં સ્વીકારાયું. કારણ કે એની પાછળ એક પેશન એમ હતી કે વિદ્યાર્થીઓ આપઘાત બહુ કરે છે નાની ઉંમરમાં.
જી જી.
કાચી ઉંમરના યુવાનો જેને જિંદગી પૂરી જોઈ નથી એ ફેંકી દે છે, જેને પેલી કેક છે ખાધા વગર જ આપણે ફેંકી દઈએ બર્થડેની એના જેવું લાગે. તો એ પેશનથી આખું પુસ્તક તૈયાર કર્યું કે ભાઈ ચાલો આપણે વિચારોનું વાયરિંગ બદલાવીએ.
બિલકુલ.
એવું નહીં કે ખાલી બધું મહાન છે, સારું જ છે એવું કહેવા લાગીએ. બધા જ કઈ સુપરસ્ટાર નથી થવા.
પોઝિટિવિટીનો
અતિરેક પણ ખતરનાક છે.
બિલકુલ.
પણ રિયાલિસ્ટિક પોઝિટિવિટી.
જી.
પરિસ્થિતિ તો બદલાતી રહે, મોસમ તો ફરતી રહે, પણ તમારે તમારી સફર ચાલુ રાખવાની છે.
બિલકુલ.
તમે થોડુંક અંધારું પસાર કરશો તો પાછું અજવાળું આવશે. અજવાળું નહીં રહે, અંધારું તો આવશે પણ એને સ્વીકારીને યાત્રા ચાલુ રાખવાની.
જી જી.
આવી વાતો કનેક્ટ થઈ ગઈ. અને જે તમે વાત કરો છો એમ મેં જોયું છે કે મોટાભાગના યુવા મિત્રો પારદર્શક હોય છે. હવે ઘણી વખત શિક્ષણ પદ્ધતિને કારણે, ઘણી વખત આપણે સામાજિક અમુક ઘડતરના જે પરિબળો કામ કરતા હોય, અમુક વખતે ભારતમાં તો આર્થિક અને ગ્રામીણ શહેર એવા ભેદ પણ ઘણા બધા છે, એ બધાને કારણે અમુક પ્રકારના વિકાસની એમને ભૂખ હોય છે, એમને મળતો નથી ખોરાક.
બિલકુલ.
એમને ઉપદેશો મળે છે અથવા તો સૂચનાઓ મળે છે.
જી.
પેલું આત્મવિકાસ માટેનો જે ખોરાક મળવો જોઈએ નથી મળતો. કોઈ પણ લેખકની જવાબદારી એ જ હોય. ઓથર એવો શબ્દ છે અંગ્રેજીમાં, ઓથર મીન્સ ઓથોરિટી.
બિલકુલ.
જે પ્રભાવશાળી રીતે મજબૂતાઈથી વાત મૂકે, જે સ્ટેન્ડ લે, જે સ્પષ્ટ એમ કહે કે ભાઈ આ વાત મને સાચી લાગી છે કે આ વાત મને ખોટી લાગી છે. એના કારણો હોવા જોઈએ. એવું નહીં કે તમારા પૂર્વગ્રહો બાયસ એના આધારે તમે જજમેન્ટ લેવા લાગો.
બિલકુલ.
તમારે ફેક્ટ ફાઇન્ડિંગ કરવાનું છે અને પછી લોકો સામે મૂકવાનું છે. ઘણી વખત અમુક વાતો પ્રગતિ હોય તો ગમે.
જી જી.
દુનિયાનો ઇતિહાસ છે, જીસસ ક્રાઇસ્ટ સુધીનો ઇતિહાસ, અરે સોક્રેટિસ સુધીનો ઇતિહાસ.
જી.
કે ઘણી વખત પ્રોગ્રેસિવ વાતો સમયથી પહેલા કહેવાય તો લોકો નારાજ પણ થતા હોય.
હાજી હાજી.
તો એ પણ એક પાર્ટ એન્ડ પાર્સલ ઓફ લાઈફ, એ યાત્રાનો એક ભાગ જ છે. તમે જયારે બહાર નીકળો ત્યારે કાયમ પવન જ સરસ ગુલાબી મળે એવું નથી, મચ્છર પણ મળે.
જી જી.
અને એ સ્વીકારીને જ તમારે યાત્રા ચાલુ રાખવાની છે. તો હું એમ માનું છું કે આપણી અમૃત મંથનની એક ભારતીય વારસાની કથા છે.
જી.
કે અમૃતનું મંથન કરવા જાઓ તો સીધું અમૃત હાથમાં નથી આવતું, બીજું ઘણું બધું પેલા તો કસાવવું પડે છે,
પીડાવવું
પડે છે.
બિલકુલ.
અને પછી પેલા વિષ આવે છે.
હાજી.
પણ ચપટી ભરીને વિષ ઝેર તમે પચાવી શકો, ગળામાં રાખી શકો, પી શકો, પછી જ તમે કુંભ ભરીને, ઘડો ભરીને અમૃત છે એવું લેચી શકો.
સાચી વાત.
આ જીવનના સંઘર્ષ માટે દરેકને લાગુ પડે એવી વાત. તમારો મૂળ પ્રશ્ન હતો, હું બીજી યાત્રાએ વાત કરી, પણ મૂળ પ્રશ્ન જે હતો એ વાત સાવ સાચી કે અનુભવો જેટલા થાય એમાંથી તમારી, તમે તમારી જાત સાથે સંવાદ કરો, તમે તમારી જાતને પાંચ સવાલ પૂછો, અને જેમ જેમ અલગ 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 જેને કહેવાય મનીષીઓ, વિદ્વાનો, બહુશ્રુત લોકો, એવા લોકો સાથે કોઈનું પુસ્તક, કોઈનો સત્સંગ બાજુમાં બેસીને પણ ગ્રહણ કરો, એમાંથી તમારો પિંડ ઘટાતો જાય.
બિલકુલ બિલકુલ જી. અને આપે જે વાત કરી પુસ્તકોની, આજના જમાનામાં જે ભાઈ હવે એવું બન્યું છે કે વાંચન ઘટતું જાય છે, અને અત્યારે તો સોશિયલ મીડિયા અને બીજા બધા જે એપ્લિકેશન્સ છે એનો ઉપયોગ વધારે થવા માંડ્યો છે, તો આપે ક્યારેય જોયું, આપને ક્યારેય લાગ્યું ખરું કે વાંચકોમાં
થોડો જુદો એમ છે, જે સ્ક્રીન આપણે ગણીએ છીએ, હવે હાથમાં સ્ક્રીન આવી ગયા હતા સ્માર્ટફોનને કારણે, લેપટોપના સ્ક્રીન છે અથવા તો ટીવીના સ્ક્રીન છે, એટલે હું આપણે કોઈ પણ સ્ક્રીન ગણો તો એમાં પણ લોકો નાનું મોટું
વાંચે છે.
એટલે ખાલી મુશ્કેલી એટલી જ છે, પુસ્તકોનું જગ્યા તો માની લો કે કિન્ડલે લઈ
લીધી,
તો એવું નથી કે પુસ્તક સાવ ગાયબ થઈ ગયા. વાંચનની પ્રવૃત્તિ, વાચન નવા નવા યુવાનો, એમેઝોન નીતર તો આટલી મોટી અબજપતિ કંપની જ ન
હતી,
સૌથી વધારે વેચાય છે, બીજું બધું તો પછી વેચાય છે.
બિલકુલ બિલકુલ જી.
તો એ તો છે કે વાંચન રૂચિ સાવ ઘટી નથી, મુશ્કેલી શું થઈ છે એ હું જોઉં છું કે સોશિયલ મીડિયાને કારણે ડિવાઇડેડ એટેન્શન થઈ
જી જી,
લોકોનું ફોકસ ઓછું થતું જાય છે, એટલે એને કારણે એ બહુ લાંબુ કે ઊંડું નથી વાંચી શકતા
જી.
એટલે એ સુપરફિશિયલ, સપાટી ઉપર નાના આર્ટિકલ્સ, વોટ્સઅપમાં આવેલા મેસેજીસ વાંચીને સંતોષ લઈ લે છે.
બિલકુલ.
એટલે એ મને જરા ડેન્જરસ સાઇન કહેવાય એવું લાગે છે. બાકી ટેકનોલોજી તો બદલાતી રહેવાની, એક જમાનામાં બટેટા છે એ બફાતા જયારે લાકડાઓ ભેગા કરીને ચૂલો પેટાવો હતો ત્યારે, પછી ધીરે 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 પ્રેશર કુકરમાં બફાતા થયા, અને હવે માઇક્રોવેવ ઓવનમાં પણ લોકો બાફે છે.
બિલકુલ.
તો ડિવાઇસીસ, સાધનો, ઉપકરણો, બધું તો ટેકનોલોજીની પ્રગતિ થાય એમ બદલાતા રહેવાનું. તો મૂળ છે વિચાર સંવાદની
જી, અને
મૂળ વાત છે એક્સચેન્જ ઓફ થોટ્સની.
બિલકુલ.
એ થવી જોઈએ
જી. અને આપે બહુ સરસ વાત કરી કે એક્સેપ્ટન્સ પણ હોવું જોઈએ, કે નવી વિચારધારા, પ્રવાહધારા સાથે આપણે એને એક્સેપ્ટ પણ કરતા રહીએ, કારણ કે ઘણી વખત એવું થાય.
મેં લખવાની વાત કરી, આમાં હું તમને રોકીને એટલે એક વાત ઉમેરું
જી,
એમાં મેં એક નવી વાત કરી કે પુસ્તકો જ ખાલી રેફરન્સમાં મુકાય એવું નહીં, સિનેમાના પણ રેફરન્સ.
હા જી, બિલકુલ.
ફિલ્મો અત્યારે વધારે કનેક્ટ થાય છે, એક પુસ્તક છે એ 10 લાખ કોપી વેચાય, એ બાદ લગભગ આમ જુઓ તો બહુ મોટા લેખકનું અંગ્રેજીમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું પુસ્તક હોય તો એને 10 વર્ષ થાય. જયારે એક ફિલ્મ છે એ એક અઠવાડિયામાં એટલા લોકો સુધી એક દેશમાં પહોંચી જતી.
બિલકુલ બિલકુલ જી.
તો એ જે માધ્યમ છે બહુ મજબૂત છે, એમાં પણ ક્રિએટિવિટી છે. તો મેં તો એવા રેફરન્સીસ લેવાની પણ શરૂઆત કરી કે જે સિનેમેટિક હોય
જી જી,
કે એ નવા છે, નવી પેઢીને વધારે ગમે છે, તો એમાં પણ સરસ વાતો આવતી હોય છે, એમાં પણ કળાકૃતિઓ સર્જાતી હોય છે, એને પણ કરી શકાય ક્લાસિક બુકની જેમ.
બિલકુલ બિલકુલ જી. તો આપણે જયભાઈ વાતનો દોર આગળ ચલાવીએ, પહેલા હું આ તરફ વળી લઉં અને પછી આપણે એ ફરીથી વાતનો દોર આગળ ચલાવશું. વાતચીત કરી રહ્યા હતા જય વસાવડા સાથે, અને હવે ફરીથી તેમની સાથે જોડાઈએ. નમસ્તે જયભાઈ. જી, હવે આપણે વાતચીત કરી રહ્યા હતા પુસ્તકો વિશે, અને આપની જે જોડાણ છે યુવાન પેઢી સાથેનું, તો તે સાથે આપે ફિલ્મો વિશે પણ ઘણું બધું લખ્યું. ફિલ્મો આપની કેટલી પસંદગીની છે, કયા પ્રકારની ફિલ્મો આપ?
તમામ પ્રકારની આમ તો મને ગમે
જી.
ફેન્ટેસી કહેવાય એવી વધારે ગમે, એટલે હું તો ચિલ્ડ્રન એનિમેશન પણ બહુ રસથી જોતો હોઉં છું
જી જી.
અને સસ્પેન્સ થ્રિલર કહેવાય, ઇચકોકિયન ટાઈપની
જી,
એવી પણ ગમે, કારણ કે એમાં તમારા મનને થોડુંક કસવાનું મન તક મળે
જી,
અને પાત્રો પરિસ્થિતિ સમજવાની તક મળે. હું અસરતા ઘણી વાર કહેતો હોઉં છું કે મિસ્ટ્રી નોવેલ બ્રિટનમાં તો બહુ ફેમસ છે, બ્રિટન એના માટે
જી.
હિચકોક પણ બ્રિટિશ, આગાથા ક્રિસ્ટી બ્રિટિશ,
આર્થર
કોનન ડોયલ બ્રિટિશ
જી.
તો હું રમુજભાઈ એવું કહેતો હોઉં છું કે એમાં તમારે હ્યુમન માઇન્ડ, માનવના મનમાં ઝાંકવું
જી.
એ પ્રકારની નવલકથાઓ પણ ગમે.
બિલકુલ.
અને એ પ્રકારની ફિલ્મો પણ બહુ ગમે.
હવે
ફિલ્મો માં ઘણું એવું હોય છે, ઇમોશનલ હોય છે, રોમાન્સ હોય છે, કોમેડી પણ સરસ મજા આવે, ફ્રેશ થઈ જાવ તમે
જી,
આખા દિવસ તો થાક ઉતરી જાય.
બિલકુલ. જી, તો જયભાઈ, આપે જે વાત કરી ફિલ્મોની અને તે સાથે પુસ્તકોની, આપનું જે લેખન કાર્ય છે, આપે વિવિધ વિષયો પર લખ્યું છે, આપે ઘણું બધું લખ્યું છે, કોઈ એવા સાહિત્યકારોને આપના પર, આપના લેખન પર, આપના વક્તવ્ય પર કોઈ અસર થઈ ખરી, કે આપને એમ લાગ્યું હોય કે?
જી, માનું છું થતી જ હોય છે, દરેક વ્યક્તિ આ યાત્રામાંથી તો પસાર થતો જ હોય છે કે જેમાં એમને કોઈ નાની મોટી અસરો આવે.
જી,
અને એમાં ઘણા બધા લોકો છે. નાનપણમાં મેં વાંચવાનું શરૂ કર્યું ત્યારે બાળ વાર્તાઓ વાંચતો હતો, એમાં રમણલાલ સોની નામના એક બાળ વાર્તાના લેખક, એમની સારી એવી અસર થઈ.
જી,
પછી જેમ જેમ આપણે આગળ વધતા ગયા, રત્નિકુમાર પંડ્યા નામના એક આપણા વાર્તાકાર, એમની સ્ટોરી ટેલિંગની શૈલી મને બહુ ગમી.
જી જી,
પછી આપણે ત્યાં એવા લોકો પણ છે કે જે લોકો અહેવાલો સરસ રીતે લખતા હોય.
જી,
તો એમાં પણ કેટલાય લોકો એવા હતા, કાંતિ ભટ્ટ, શીલા ભટ્ટ હતા, કેતન મિસ્ત્રી કરીને એક પત્રકાર હતા, દિનદાસ સંઘવી, નગેન્દ્ર વિજય, સુમની ઓબ્જેમ, દીપક સોલિયા, કે જે બધા પોતપોતાની સ્ટાઇલમાં વાતો કહેતા. તો મેં એમની કોપી ન કરી, પણ મેં એમાંથી શીખ્યો એ માહિતીને કોરી ન મૂકવાની હોય, એને રસિક બનાવીને રજૂ કરવાની.
બિલકુલ.
અને આપણા સાહિત્યકારો જે પૂર્વસુરીઓ કહેવાય એવા, જેમ કે ઝવેરચંદ મેઘાણી છે, ચુકીલાલ બળિયા છે, ચંદ્રકાંત બક્ષી છે, ગુરમન શાહ છે, બક્ષી સાહેબ પાસેથી તો ઘણી રીતે, કારણ કે બક્ષી સાહેબ એ જમાનામાં ઇન્ટરનેશનલ ગ્લોબલ ટોપિક ઉપર બહુ લખતા.
બિલકુલ બિલકુલ.
અને ત્યારે તો આવા કઈ માધ્યમો હતા જ નહીં, લોકોને કઈ સેટેલાઇટ ચેનલો કે ઇન્ટરનેટનો અનુભવ જ નહોતો. ત્યારે એ લેખકની આંખે જોતા, અમારા જેવા નાના વિદ્યાર્થીઓ હતા તો એ બધા લેખકની આંખે દુનિયા જોતા. તો મોહમ્મદ માકડ છે, એ પણ એવા હતા કે જે મોટિવેશનલ સરસ મજાની વાતો, અને કોઈ રમૂજની સરસ મજાની તારક મહેતા જેવા વાતો લખતા. એવા બધા જ લેખકોમાંથી કંઈક ને કંઈક ઘડાતું ગયું.
બિલકુલ બિલકુલ.
પણ હું એવું કહું યુવાન મિત્રોને, તો ખાસ એવું કહું કે એવા ઘડતર આપણે લેવાનું છે, નકલ નથી કરવાની, નહીતર મિમિક્રી આર્ટિસ્ટ થઈ જશું.
જી જી.
અમિતાભ બચ્ચનની મિમિક્રી કરનાર આર્ટિસ્ટ હોય રાજુ શ્રીવાસ્તવ કે સુદેશ ભોસલે, અને પોતાનો વોઇસ રાખીને કામ કરનાર માણસ હોય, એ વચ્ચે ફરક હોવાનો.
બિલકુલ બિલકુલ.
આજે અમિતાભ પછી પણ સારા અભિનેતાઓ આવ્યા જ છે, ઇરફાન ખાને આવ્યા છે, કે આમિર ખાને આવ્યા છે, કે અક્ષય કુમારે આવ્યા છે. તો એ લોકોએ પોતાના અવાજને પોતાની જમીન શોધી.
બિલકુલ.
મિમિક્રી કરવાને બદલે, કિશોર કુમાર છે એ અમિતાભના અવાજમાં ગાઈ શકે, પણ એમણે પોતાનો અવાજ શોધેલો.
બિલકુલ. એટલે પોતાને પોતાને તુંબડે તરવાની વાત છે.
બિલકુલ. પોતાની આઈડેન્ટિટી જોઈએ, કે જેને તમારે ક્રિએટ કરવાની હોય અથવા તો સર્ચ કરવાની હોય, શોધવાની હોય.
જી બિલકુલ બિલકુલ. હવે પહેલા એમ કહેવાતું કે એવા ત્રણ લેખકો હતા જેમનું નામ સાંભળી અને ઓડિટોરિયમ ભરાઈ જતા, ડોક્ટર સુરેશ દલાલ, ડોક્ટર ચંદ્રકાંત, પ્રોફેસર ચંદ્રકાંત બક્ષી અને આપણા ગુણવંત શાહ, ડોક્ટર ગુણવંત શાહ. અને હવે એ નામ એમાં ઉમેરાયું છે, જય વસાવડાનું નામ પડે અને ઓડિટોરિયમ ભરાઈ જાય.
મોટો એવોર્ડ કહેવાય, કારણ કે આ બધાને તો વાંચી વાંચીને સાંભળીને હું મોટો થયો છું. અને સદનસીબે આ ત્રણ નામ તમે લયા, એમને તો પર્સનલી મળવાનો અને એમનો પ્રેમ પ્રાપ્ત કરવાનો મને લાવો પણ મળ્યો છે. એટલે હું હંમેશા એવું કહું કે આ તો મોટી મોટી થાળીઓ છે સોના ચાંદીની, આપણી પત્રાવળી એની બાજુની પંગતમાં પડે એ પણ આપણા માટે અહોભાગ્ય.
ના ના, પણ એ તો અને આનંદની વાત ગણી શકાય કે આપના માટે હવે એટલું માનભર કહેવામાં આવે છે કે આપ એવા વક્તા છો કે જેનું નામ પડે અને સાંભળવા માટે લોકો હાજર થઈ જાય. તો આવા જ મહાનુભાવોની આપે વાત કરી કે એમની સાથે આપને મળવાનો મોકો રહ્યો, એ કયા પ્રકારનો અનુભવ રહ્યો આપના માટે જયભાઈ?
ના, બહુ જ સારો રહ્યો. ત્યારે એક શરૂઆતમાં તો એક ફેન તરીકે, ચાહક તરીકે જ મળવા જતો.
જી,
ત્યારે તો સ્વાભાવિકપણે મુલાકાતો હોય, પણ રહેતા રહેતા જેમ કે નવલકથાકારો પણ બહુ મોટા મોટા અત્યારે હતા, હરકિશન મહેતા, અશ્વિની ભટ્ટ, લાંબી નવલકથાઓ લખે અને વર્ષો સુધી વંચાય.
જી,
તો આવા કવિઓ હતા એવા સરસ મજાના.
જી,
કે જે લોકોની કવિ કાવ્ય સંમેલનોની અંદર સાંભળવા જઈએ અને આપણને એમ થાય કે અહીંથી ઉભા જ ન થઈએ, રમેશ પારેખથી માંડી અને અમૃત ઘાયલ સુધીના કેટલા બધા લોકો.
જી,
તો આ બધાના જે અનુભવો થયા એ પહેલા ચાહક તરીકે થયા, ચાહક તરીકે થયા. પછી હું જયારે લખતો થયો ત્યારે ગુજરાતી ભાષામાં લખાતું હોવાને કારણે મોટાભાગના મિત્રો વાંચતા પણ થયા.
જી,
તો પછી સંવાદની ભૂમિકા ફરી, કારણ કે એ લોકોએ મારું વાંચ્યું હોય એટલે એમને ખ્યાલ આવ્યો કે આ વિદ્યાર્થી છે કે નાનો છે છતાં પણ ઘણું બધું વાંચતો હશે, કંઈક વિચારતો હશે. પછી જુદી દ્રષ્ટિકોણથી અનુભવો થયા કે સાથે બેઠા હોઈએ, સાથે વાતો કરતા હોઈએ, વિચારોની એક્સચેન્જ થાય, પોતપોતાના અનુભવો શેર કરે.
જી,
તો મને એવા સારા અનુભવો થયા છે. દરેક વ્યક્તિઓ પ્રેમથી મળ્યા છે, કાયમ પ્રોત્સાહન આપ્યું છે, એટલે મને તો બધા વડીલ કહેવાય એવા સારસ્વતોના ઉત્તમ અનુભવો થયા.
જી જી. હવે જયભાઈ, આપ જાણો છો કે આખો એ કાર્યક્રમ અત્યારે ઓનલાઈન વિશ્વભરમાં જઈ રહ્યો છે અને આપણા ગ્લોબલ ગુજરાતીઓ અત્યારે આપણને ઓનલાઈન પણ સાંભળી રહ્યા છે. તો જે ડાયસ્પોરા ગુજરાતી સમાજ ભારતની બહાર વસે છે, એના દરેક શ્રોતા ભાઈઓ અને બહેનો, ખાસ યુવાનો અને જે કલાકારો જેમને કંઈક લેખનમાં આગળ વધવું હોય કે પછી ઓરેટર તરીકે એમને આગળ આવવું હોય, વક્તૃત્વ એમનું વિકસાવવું હોય, કમ્યુનિકેશન સ્કિલ્સ એમની વિકસાવવી હોય, એમના માટે આપનો કયો સંદેશ રહેશે?
એક તો એ જ કે પાણીમાં પર્યા વિના તરવાનું આવડે નહીં, ગમે એટલી ડીવીડીઓ જોઈ લો, સિમ્યુલેશન તમે કરો, ગમે એટલી વીઆર ગિયર ચલાવીને આંખે ફરો, એક્ચ્યુઅલ પાણીમાં ધુવાકો મારવો જ પડે.
બિલકુલ બિલકુલ.
તો આ બંને વાત એવી છે કે પેલા આપણે અંદર કંઈક ભરાવવું જોઈએ, ઇનપુટ હોય તો આઉટપુટ આવે. આપણે કોઈ જ્યુસ બનાવવો હોય તો પેલા ફ્રૂટ હોવું જોઈએ કે શુગર હોવું જોઈએ,
કે
મિલ્ક બનાવવું હોય, સ્મૂધી બનાવવું હોય તો મિલ્ક હોવું જોઈએ, યોગર્ટ હોવું જોઈએ. એમ ઇનપુટ્સ જ ન હોય તો આઉટપુટ ક્યાંથી આવવાનું?
બિલકુલ.
આપણે અંદર કશુંક નાખશું તો બહાર કશુંક આવશે પ્રોસેસ થઈને.
જી જી.
તો વિચારો નાખવા જોઈએ, અંદર જ્ઞાન નાખવું જોઈએ. ભલે તમે ઓનલાઈન વાંચો, ભલે તમે પુસ્તકો વાંચો, ભલે તમે ન્યૂઝ પેપર કે મેગેઝિન્સ વાંચો, પણ વાંચો.
જી.
રીડ મોર. તો જેટલું તમે ઇનપુટ લઈ આવશો એટલું તમારું આઉટપુટ પ્રોસેસ થશે. સાંભળો લોકોને, તમારે સ્પીકર થવું હોય તો સાંભળો અને સ્ટેજ ઉપર જાઓ, હિંમત કરીને, કોન્ફિડન્સ. તમે નવા હશો, આપોઆપ લોકો તમને ડિસ્કાઉન્ટ આપશે. કોઈ પણ નવી વ્યક્તિ આવે, એ રમતના મેદાનમાં આવે કે સ્ટેજ ઉપર આવે, લોકો એને એવું નથી કે હુરિયો જ બોલાવતા હોય છે, એને થોડું ડિસ્કાઉન્ટ પણ આપતા હોય છે કે યંગ છે, નોવાઇસ છે, કંઈ વાંધો નહીં, ચાલો એકાદ બે ભૂલ તો થાય, એમ કરીને એમને વાસો પણ ખાબડતા હોય.
બિલકુલ.
કોન્ફિડન્સ થી જાઓ. દાખલા તરીકે હું જે લંડન આવેલો તો મને ખ્યાલ આવ્યો કે ભાઈ ટોસ્ટ માસ્ટર ક્લબ ત્યાં ચાલતી હોય છે, એમાંથી સ્પીચ છે. જે લોકો એમ જુઓ તો આમ જુઓ તો એક પોતાની ક્લબમાં, એટલે પોતાના નોન ઓડિયન્સમાં થોડીક પ્રેક્ટિસ કરી લે,
એ
સ્કૂલ કોલેજમાં કે પોતાના ગ્રુપમાં પણ કરી શકાય. ફેમિલીમાં આપણે લગ્ન હોય તો લોકો દાંડિયા રાસને ગરબા કરે છે, તો આવી રીતે ફેમિલી ગેટ ટુગેધર હોય ત્યારે એવું કેમ ન હોય કે ફેમિલીના નાના નાના બાળકો કે યુવાનો હોય, એમની નાની નાની સ્પીચ ક્રિએટ કરાવવાની.
બિલકુલ. જી.
કોઈ થીમ ઉપર, કોઈ ટોપિક ઉપર, અલગ અલગ ટોપિક ઉપર, અને ઇઝી ટોપિક રાખવાના, આપણી આસપાસની દુનિયા, જેમ કે વૃક્ષો, જેમ કે પંખીઓ, જેમ કે કોઈ મૂવી નવું આવેલું, કોઈ એવેન્જર્સ તારે રિલીઝ થયું હોય તો એવેન્જર્સ ની ભલે વાતો કરે, એમને ગમતા વિષયની વાતો કરશે તો વધારે આત્મવિશ્વાસ ને મજબૂતીથી કરશે.
બિલકુલ.
એમની પાસે કહેવા માટે કંઈક બે વિચાર હશે.
હાજી.
તો એ આવી રીતે થોડું નર્ચરિંગ કુટુંબમાંથી પણ થઈ શકે, થોડુંક જાતે પણ કરવાનું, થોડુંક સ્કૂલ કોલેજના ગ્રુપ બનાવીને પણ કરવાનું.
ટીચર્સ
તો પ્રોત્સાહક હોય જ મોટા ભાગે આવી એક્ટિવિટીમાં.
જી. જી.
તો આ સ્પીચ માટે અને લેખન માટે બંને માટે મૂળ વાત તો એટલી જ છે કે પહેલા એટલી આવો.
જી.
નોટ્સ અને ડેટાનો.
બિલકુલ.
અને પછી આઉટપુટને પ્રોસેસ કરો અને એલિમિનેશન કરો.
જી.
જે મેં આગળ પણ વાત કરી કે ભાઈ મેં લખવાનું શરૂ કર્યું ત્યારે એવું નક્કી કરેલું કે ભાઈ જે લખાય જ છે એ જ મારે લખવાનું હોય તો પછી નીચે કોઈની સહી કરીને મૂકી દેવું પડે.
બિલકુલ બિલકુલ.
તો આપણે એમાં શું નવું લઈ આવીએ છીએ, જે થઈ ગયું એ જ મારે કહેવું નથી, એને બાદ કરી નાખો કે ભાઈ આ વિષય નથી લેવો અથવા તો આ વાત નથી મૂકવી. હવે આ સિવાય મારી પાસે કંઈક નવું કહેવાનું છે.
જી.
તો આપોઆપ તમને અંદરથી જડશે કે નવું શું આવશે.
બિલકુલ બિલકુલ. અને આઈ એમ શ્યોર કે આપણી જે આજની જે વાતચીત છે એમાંથી આપણા ઘણા શ્રોતા ભાઈઓ અને બહેનો પણ પોતે હવે સોલ સર્ચિંગ કરતા થઈ જશે કે નવું શું છે જે આપણે બહાર લાવી શકીએ. અને
એક વાત ઉભરી પણ દઉં કે હવે તો જે મોબાઈલ સ્માર્ટફોન છે એનો પોઝિટિવ ઉપયોગ પણ થઈ શકે.
બિલકુલ. જી.
એટલે તમે નાના નાના પીસ ક્રિએટ કરો, જરૂરી નથી કે આખો આર્ટિકલ લખો, અથવા નાની નાની ટોક 3-4 મિનિટની, જરૂરી નથી બહુ મોટી સ્પીચ આપો.
જી.
અને એની ઓડિયો ક્લિપ્સ અથવા તો એના મેસેજ મિત્રોને મોકલીને ચેક કરાવો કે કેવું લાગે છે.
જી. જી. જી બિલકુલ. અને જયભાઈ, એક છેલ્લો સવાલ હવે આપને, દેશ વિદેશમાં ફર્યા છો, એવો કોઈ અનુભવ જે આપને જિંદગીભર યાદ રહે, કારણ કે આપે ઘણું બધું વક્તવ્ય કર્યું છે દુનિયાભરમાં, આપનો એવો કોઈ અનુભવ જે આપને એમ થાય કે ના આણે જિંદગી બદલી નાખી, અથવા તો કંઈક એવું જે આપને આપ જિંદગીમાં ક્યારેય ના ભૂલી શકો?
અનુભવ છે, પણ મારા લેક્ચરમાં એક અનુભવ એવો કહેતો હોઉં છું. 2004 સાલમાં હું પહેલી વખત અમેરિકા જતો હતો.
જી.
અને એ અમેરિકા જતી વખતે, ત્યારે તો મારી જીવનની પહેલી વિદેશ યાત્રા હતી,
ફ્રેન્કફર્ટ
જર્મનીમાંથી બદલાવવાનું હતું મારે.
જી. જી.
અને એ બદલાવવાની હતી ફ્લાઇટ, ત્યારે એવું થયેલું કે હું એરપોર્ટ ઉપર બેસી અને થેપલા ખાતો હતો, ગોંડલના થેપલા, મારા મામી મમ્મી તો હતા નહીં ત્યારે, મામીએ બનાવી દીધેલા હતા અને તીખા હતા, મરચા વરચા વાળા, લસણ વાળા, અને આમ લાગે લુકમાં એક્ઝોટિક. ઘણી વખત આપણી ઘરની વસ્તુ આપતી લાગે પણ બહારની નજરે કલરફુલ લાગે.
જી,
કારણ કે આપણી વાનગીઓ બધી રંગબેરંગી હોય છે.
બિલકુલ.
તો કલરફુલ લાગતા હશે કોઈને. તો એવું થયું કે એક રોમાનિયન એરોસ્ટેસ છે, એમને કદાચ ઓફ ડ્યુટી હશે, કારણ કે એ એમનો બેગ લઈને ત્યાં આવ્યા અને થેપલા સામે જોયા કરે. પછી એમણે પૂછી જ લીધું કે વોટ ઇઝ ધીસ. એટલે મેં એમને કહ્યું કે ભાઈ મને યાદ તો ના આવ્યું થેપલાનું અંગ્રેજી શું થાય. એટલે ઘણી વખત અમારા કવિ મકરંદ દવે હસતા હસતા એવું કહેતા કે ભાઈ ભજીયાનું અંગ્રેજી છે એ આપણે વર્શિપિયા કરવું. વર્શિપ એટલે ભજવું, એટલે ભજીયા એટલે વર્શિપિયા. તો મેં હસતા હસતા એને રાઉન્ડ યેલો એક્ઝોટિક ટ્રેડિશનલ ઇન્ડિયન બ્રેડ એવી વાત કરી, પણ એમાં એને સમજાયું નહીં. પછી મેં થેપલા કહી અને પેલું ટિપિકલ ઇન્ડિયન સ્ટાઇલમાં કે ભાઈ આપણે થોડા અનકોમ્પ્લિકેટેડ પીપલ છીએ ખર્ચની બાબતમાં, કે ચાલો ને સામા માણસ હાથ પકડીને કહી દો કામ છે. તો મેં એમને આપી દીધી એક થેપલા કે ભાઈ આ એક થેપલું ખાઓ, શું છે તો તમને ખબર પડશે ખાઈને. હવે આજે એવું લાગે કે આઉટ ઓફ કર્ટસી હતી, પણ ત્યારે તો એ સહજ ભાવે કરેલું હતું. પછી એમણે ખાવું પડે, મેં આપ્યું એટલે ખાઈને નેચરલી એમને બહુ તીખું લાગ્યું હશે, મરચા વાળું કે લસણ વાળું હતું એટલે. તો એમણે પાણી પીધું. હવે મેં તો બહુ શિખાવની જેમ પૂછી પણ લીધું કે હાઉ વોઝ ઇટ. હવે આવા સવાલના બે જ જવાબ હોય શકે, કાં તો તમે દંભ કરો, સામા માણસને પણ ખબર છે કે તમે ખોટું બોલો છો, પણ તમે વાવ ગ્રેટ સો નાઇસ એવું કહો અને વિવેકપૂર્વક વાત વાળી લ્યો. બીજું તમે એની ટીકા કરો, કોઈએ તમને પ્રેમથી કોઈ વસ્તુ આપી એને તમે ક્રિટિસાઇઝ કરો, એના ઇમોશનને હર્ટ કરો. તો હવે બીકોઝ ઓફ મે બી કોમ્યુનિકેશન ટ્રેનિંગ ઓફ બિંગ એન એર હોસ્ટેસ, પણ એને જે જવાબ આપ્યો ને એ લાઈફ ચેન્જિંગ હતો. એમણે કહ્યું કે વેલ ઇટ્સ ડિફરન્ટ. તો એમણે કઈ જજમેન્ટ જ ના આપ્યું, સારું કે ખરાબ અલગ છે. એમનો કહેવાનો મતલબ એવો હતો કે મારી પાસે આના કોઈ રેફરન્સ પોઈન્ટ નથી, આ કોઈ મારી કોઈ બનાવેલી કે ચાખેલી વાનગીઓ નથી કે હું કહી શકું કે કેવું બન્યું છે, પાકું સારું છે ખરાબ છે. પણ હવે મેં તો પહેલી વાર ખાધું તો મને કેવી રીતે ખબર પડે કે સારું છે ખરાબ છે. તો એમ કે ઇટ્સ ડિફરન્ટ, આ અલગ છે. તો એ એક વાક્ય એમના ગયા પછી, કારણ કે ઘટના નવી હતી મારા માટે, એટલે હું ફ્લાઇટમાં બેઠો ત્યારે ગુમરાતું રહ્યું, તો એ મને જીવનમાં બહુ કામ લાગ્યું. મારો આખો વિદેશ પ્રવાસથી માંડી અને વસ્તુઓ જોવાનો અભિગમ એને કારણે બદલાયો. આપણે સતત કમ્પેરિઝન કર્યા રાખીએ બહાર નીકળીને, તો માન્ય કે હું લંડન જાઉં કે અમેરિકા જાઉં તો મગભાત ને ખીચડી કઢી ખીચડી ને એવું શોધ્યા કરું. તો ડિફરન્ટ જે છે એમાં આપણે એક્સપ્લોર નથી કરતા.
બિલકુલ.
કદાચ એને કારણે જ આપણે મોટી મલ્ટીનેશનલ બ્રાન્ડ ક્રિએટ નથી કરી, એને કારણે જ આપણી પાસે જે ખજાનો છે એ દુનિયા સુધી પહોંચાડ્યો
નથી.
તો એ જે વાત છે એને મારી આખો એપ્રોચ બદલાવ્યો. પહેલા તો એ કે દુનિયામાં કોઈ વસ્તુ કંઈક નવી હોય તો એને સ્વીકારો, ભલે એ અલગ હશે, સારી કે ખરાબ હોય એવું જરૂરી નથી, અલગ હશે. અલગ હોય એને સ્વીકારીને જીવન જીવો. વ્યક્તિઓને પણ લાગુ પડે, ધર્મોને પણ લાગુ પડે.
બિલકુલ બિલકુલ. આપે ખૂબ સરસ વાત કરી જયભાઈ, અને બીંગ ડિફરન્ટ ઇઝ નોટ બીંગ ડિફિકલ્ટ ઓર એનીથિંગ, પણ ઇટ્સ એક્સેપ્ટેબલ. અને આ વાત બહુ સહજ રીતે આપે કરી. થેન્ક યુ સો મચ જયભાઈ આપના સમય બદલ. સમયની અત્યારે મર્યાદા છે, પણ આઈ એમ શ્યોર કે આપે જે વાતચીત કરી છે, જે પોઝિટિવિટી અને જે યુવાનોને આપે સંદેશ આપ્યો છે, તે દરેકને ખરેખર ખૂબ જ લાભદાયી નીવડશે. અમારે સૌભાગ્ય છે કે અમે આજે આપની સાથે વાતચીત કરી શક્યા, એક એવા વ્યક્તિત્વની ઓળખ અમે પામી શક્યા જેને લોકો વિશ્વભરમાં જય વસાવડા તરીકે ઓળખે છે. ખૂબ ખૂબ આભાર.
ખૂબ આનંદ થયો તમારી સાથે વાતો કરવાનો. ઘણા વખતથી મને ખ્યાલ છે તમારી ઈચ્છા હતી. બધા જ શ્રોતા મિત્રોને આ તો હું તમારો આભાર માનું કે તમે ખાસ તમારા શ્રોતાઓ માટે આટલો રસ લઈ અને સંપર્ક કર્યો. તો બધા જ શ્રોતા મિત્રોને પણ મારી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ. અને બધા જ ખૂબ કરે છે, પણ સાથે સાથે જીવનની સફરને માણે, એન્જોય પણ કરે.
બિલકુલ.
એવી પ્રાર્થના.
બિલકુલ. થેન્ક યુ સો મચ જયભાઈ. થેન્ક યુ ફોર યોર ટાઈમ. થેન્ક યુ.
વેલકમ.
થેન્ક યુ.
બાય.
આ હતા શ્રી જય વસાવડા, એક એવું વ્યક્તિત્વ જેમણે ખરેખર ગુજરાતી ભાષામાં નવા આયામ સ્થાપિત કર્યા છે. બહુ જ યુવાન એ લેખક છે, અને બહુ સરસ વાત એમણે કરી પોઝિટિવિટી સાથે જીવન જીવવાની વાતો. અને એમના જે પુસ્તકો છે અદભુત છે, તેમની વાતો આપ બિલકુલ સાંભળી શકો છો ઓનલાઈન ઉપર, અને તેમનો બ્લોગ જેવી પ્લેનેટ એ ઉપર પણ તેઓ ઘણું સરસ લખે છે. એક એવું વ્યક્તિત્વ, એક એવા પ્રતિભાના માલિક છે જેમણે રિયલિસ્ટિક બની અને ઘણી બધી વાતો આપણને કહી છે, અને તેમના લેખોમાં એમણે લખી છે. કદાચ આપણને આપણો જ આઈનો તેમણે દેખાડ્યો છે.